एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार धूमकेतु वार्ता भैया दादा ऑडियो पठन बीजल व्यास। रंगपुरना नाना स्टेशन पर त्रण माणसों अधिकारीना जेवी तोछड़ी ढपथी ऊभा हता। दूरथी आवेला गामडियाओ परगामना उतारुओ अने प्रथमज गाड़ीमां मुसाफरी करवा आवेली स्त्रीओ सौमां तरी निकळे एवा त्रण गृहस्थो तरफ वारंवार जोईने कंईक छानी वातो करी लेता हता। पण ए जग्याए सांधावाळो कोण छे? पोतानी साहेबशाही टोपी हाथमां फेरवता फेरवता एक जुवाने प्रश्न कर्यो। एनी प्रश्न करवानी ढपथी एम लागतुं हतुं કે તે સૌમાં વડો હતો। લાંબા સુકાઈ ગયેલા મોંવાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો, સાહેબ, ત્યાં 25 વર્ષથી એક જ માણસ રહે છે। 25 વર્ષ? ત્રીજો માણસ, જે ના કારકુન કે ના અધિકારી જેવો વચ્ચેની સ્થિતિનો લાગતો હતો, તેણે મોં મલકાવી હા પાડી। અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો? જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાળતા કહ્યું। બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં। અંતે પેલો કારકુન જેવો બોલ્યો, સાહેબ, વૃદ્ધ માણસ છે, આજે 25 વર્ષે ક્યાં જાય, આપણે જ નિભાવીએ છૂટકો। જુવાન અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા। સોટીથી એક કાંકરો આગે ઉડાડી તે બોલ્યો, આપણે માણસ સાથે કામ નથી, કામ સાથે કામ છે, ક્યાં જાય એ જોવાનું એને રહ્યું, કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે। કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો। એનું હૃદય કંઈક નિખાલસ હતું। 15 વર્ષનો હતો ત્યારથી તે કારકુન રહ્યો હતો। તેને કાળા ધોળા કરીને તો નહીં, પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને શિસ્તેદારી મેળવી હતી, એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો નહોતા, છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું। સાહેબના હોઠની સખ્તાઈ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો, ભૈયો બદ્રીનાથ ત્યાં 25 વર્ષથી નોકરી કરે છે। એની ઉંમર કેટલી છે? હશે આશરે 57-58? ત્યારે એ કામને માટે નાલાયક છે, સાહેબે ફેંસલો આપ્યો। સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન પણ છે, એ ચતુર શિસ્તેદાર સમજી ગયો અને તેથી બીજી વખત સમજાવશે એમ વિચારી તે શાંત રહ્યો। એવું બન્યું હતું કે રંગપુરના સ્ટેશનથી આશરે 2-1 માઇલ દૂર રેલવેની સડક જાહેર સડકને કાપીને જતી હતી, એટલા માટે એ ક્રોસિંગ આગળ રેલવે સત્તાવાળાઓએ એક ઓરડી બાંધી ત્યાં એક માણસ રાખ્યો હતો। બદ્રીનાથ ભૈયો આજે 25 વર્ષ થયા। એના એ જડ જબરદસ્ત લાકડાને ગાડી આવવાને વખતે આડું ઠસાવતો અને ગાડી જાય એટલે ઊભું કરતો। થોડા વખત પહેલા એની સરત ચૂકથી એક અકસ્માત થતો રહી ગયો હતો। રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને શિસ્તેદાર આજે એ જ વાત કરી રહ્યા હતા। એટલામાં સ્ટેશન પર ગાડી આવી ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા। બેસતા બેસતા પણ તેના તુંડ મિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા, એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નિમવો પડશે। તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા। બંને નીચલા અધિકારીઓએ સલામ કરી ને ગાડી રવાના થઈ ગઈ। શિસ્તેદાર વિનાયકરાવ હંમેશા ગામની એ સડકે 2-3 માઇલ ફરવા જતો। એની રૂપાના હાથાવાળી લાકડી, જૂનો જાળવી રાખેલો રેશમી દુપટ્ટો, દક્ષિણી પાઘડી ને ચંપલ આ રસ્તા પર છેલ્લા 10 વર્ષ થયા નિયમિત મુસાફરી કરતા। બદ્રીનાથની ઓડીએ જઈ તે 2 ઘડી બેસે ને રાવ સાહેબને આવેલા જોઈ ભૈયો પણ પોતાની નાની સી વાડીમાંથી બહાર નીકળી ઠંડુ પાણી ભરી મૂકે। પછી બંને પરદેશીઓ સુખ દુઃખની વાતો કરે ને એમ હંમેશા સાંજ વીતી જાય। આજે પણ સાંજે વિનાયક રાવના મંદ પગલા એ તરફ વળતા હતા। ધીમે ધીમે ત્યાં પહોંચ્યો ને ભૈયાને ન જોઈ કોઈ આશ્ચર્ય પામી પોતાના હંમેશના ઓટલા પર બેઠો, ઊંડો વિચાર કરતો એ ભૈયાની સુંદર કૃતિ જોઈ રહ્યો હતો। ભૈયાએ પોતાની ઓરડીની પાછળ વાડા જેવું કરી એમાં ગલગોટા, કરેણ, કેળ ને પપૈયા વાવ્યા હતા, એક કારેલીનો, એક વાલોળનો એમ 2 માંડવા પણ બનાવ્યા હતા। ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ, અજમો, કોથમીર ને તુલસીના ક્યારા હતા અને આગળના ભાગમાં 2-4 નાના નાના ઝાડવા પર ફૂલવેલીની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી લીધું હતું। એની ચારે તરફ થોડાક વાંસ ખોસી ખપાટો બાંધી લઈ ભીત બનાવી હતી અને નીચે જમીન પર ધોળી ફૂલ જેવી સ્વચ્છ ગાર કરી હતી। ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી। વિનાયક રાવ ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઈ રહ્યો। એટલામાં ભૈયાના ઘરમાંથી એક 8-10 વર્ષની છોકરી બહાર નીકળી। વિનાયકરાવને જોઈને એકદમ પાછી અંદર ગઈ ને ભૈયાને કહ્યું, ભૈયા દાદા, બહાર તો કોઈક બેઠું છે. કોણ છે? કહી ભૈયો બહાર આવ્યો. આજે આઠેક દિવસ થયા તે જરાક અસ્વસ્થ હતો, તેમજ વિનાયકરાવ પણ એકાદ અઠવાડિયું થયું આ તરફ આવ્યા ન હતા, એટલે વિનાયકરાવ હશે એ ડોસાને યાદ રહ્યું નહીં. બહાર આવતા જ તેને વિનાયકરાવને જોયા. ઓહો, પાની, છોકરી, આ તો આપણા રાવ સાહેબ છે. ઠંડા પાણી લાવો, ચાલો. અને ભૈયો પોતાના હંમેશની ઢબથી વિનાયકરાવ પાસે જઈ બેઠો. બિલાડીના બે ત્રણ બચ્ચા એના વૃદ્ધ શરીરને ઘસાઈ ઘસાઈને ફરવા લાગ્યા. વિનાયકરાવનું જીગર ચીરાઈ રહ્યું હતું. ભૈયાને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો. આસપાસ થોરની વાડ હોય, બાવળનું ઝાડ હોય કે બોરડીનો છોડ હોય, પણ દરેક ઝાડને એ કલાવિધાનમાં પોતાનું ભાગ આપતું કરી ભૈયાએ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી સુંદર નાની સી વાડી બનાવી હતી. પણ આજે તો તેણે એક નવું દ્રશ્ય જોયું. ભૈયાએ વળી કોઈક વાડીવાળાની છોકરીને પુત્રીના જેવા લાડથી બોલાવી. રાવને આ દ્રશ્ય નવીન લાગ્યું, કારણ કે પાનીને આજે જ તેણે જોઈ હતી. આ છોકરી કોની ભૈયા દાદા? આજે વિનાયકરાવ ભૈયા એમ ન કહી શક્યો. આ વાડીવાળાની છે. બિચારી 8 દિવસ થયા બકરી દોહી દે છે, ઈશ્વર એનું કલ્યાણ કરે. પાની ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી. નાની 8-10 વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરેખ આવી રહ્યું હતું કે વિનાયકરાવની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ. ભૈયા દાદા, હવે જાઉં છું. હ, ટીલોડીને દોહી? ટીલાડી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા વૃદ્ધ ભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાડી પાડ્યું હતું. એવા નામ માણસના પડતા હોય તો માણસ પશુ કરતા સારો લાગે, તેમજ શબ્દો યથાક્ષર થાય. હા ભૈયા દાદા. ઠીક, જા, કાલે વહેલી આવજે. હ, પાની ચાલી ગઈ, પણ થોડીવાર ન થઈ ત્યાં પાછી ફરી. ભૈયા દાદા, 4 દિવસ પછી દિવાળી છે, તમારે લાપસી ભરડાવવી નથી? વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો, તે મીઠું હસી પડ્યો. મારે વળી લાપસી સી? એમ કઈ હોય ભૈયા દાદા? સૌ જમશે જૂટશે ને તમે કાંઈ નહીં કરો. વિનાયક રાવે નિશ્વાસ મૂક્યો. ઠીક, લે, થોડા ઘઉં લેતી જા, પણ બહુ જાડી ભરડતી નહીં. હા, ના દાદા, હું તો ઝીણું ભરડું છું. પાની ગઈ. કણવીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયક રાવે આજે જ જાણ્યું. એણે ધીમેથી કહ્યું, ભૈયા દાદા, આ નોકરી તમે છોડી દો, હવે અવસ્થા થઈ કહેવાય. હવે મારે કેટલા વર્ષ કાઢવા છે? ભૈયાએ જવાબ આપ્યો, બહુ બહુ તો 5. એટલે જ કહું છું કે હવે ભજન કરો. આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં? છોકરો પ્લેગમાં ગયો, છોકરાની વહુ ભાગી ગઈ, હવે એકનું એક પેટ છે, તે ભગવાન દે હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું. બદ્રીનાથે જવાબ વાળ્યો. વિનાયકરાવનું અંતઃકરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું. તે જવા ઉઠ્યો ત્યારે તેને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર મા કરતાએ વધારે પ્રેમ હતો. બીજે દિવસે ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઓફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું સિર ઝુકાવીને વિનાયકરાવ ઊભો હતો. કેમ રાવ, તમે પેલા ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો? મેં જોયું કે એ ડોસો બધો વખત ઝાડવા નીંદવામાં જ ગાળે છે. સાહેબ પોતાની અવલોકન શક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરીને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયકરાવ તરફ જોઈ રહ્યા. રાવના મનમાં ભાંજગઢ ચાલતી હતી. એક વખત તેના ખિસ્સામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો, પણ તરત જ એના હાથપગ ધ્રુજવા લાગ્યા ને તેણે સાહેબ તરફ ઝૂકીને સલામ ભરી. વિનાયકરાવ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી. તમે શું ઠરાવ્યું? વિનાયકરાવે વિચાર કર્યો ને અડધો જુસ્સામાં ને અડધો ગુસ્સામાં બોલ્યો, એ નહીં બને. સાહેબે હોઠ કરડ્યા, હે? હંમેશની ગુલામી નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી. રાવના હોશકોશ ઉડી ગયા. પોતે ઉતાવળથી ભૂલ કરી તે સમજી ગયો. ફેરવી તોડવાની કળામાં તે પાવરતો હોવાથી તરત બોલ્યો, સાહેબ, એ તો હું બીજા જ વિચારમાં હતો. ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે? હા, અને ભૈયાને 24 કલાકની નોટિસ આપી દો. બહુ સારું. શિસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો. તો પણ વિનાયક રાવે વૃદ્ધ ભૈયાને કંઈક મદદ કરી. બીજે દિવસે ભૈયાને સાહેબની હજુરમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો. ડોસો હાજર થયો. સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રૂઆબથી એટલા જ અક્કડ બેઠા હતા. ભૈયાને જોતા જ બોલ્યા, તુમ્હારા નામ ભૈયા બદ્રીનાથ? જી હા સાપ. તુમ બડે બૂઢે હો ગયે, સરકાર કી ખૂબ નોકરી કી, અબ તો આરામ લીજીએ. જી હા સાબ, ધોળા નોકરીમાં જ આવ્યા. અચ્છા, ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કંઈક ઇનામ આપવાની ગોઠવણ કરતા હશે. એટલામાં સાહેબે કાગળમાંથી મોં ઊંચું કરી તેના તરફ જોઈ સમાચાર સંભળાવી દીધા. અચ્છા, તુમ વિનાયક રાવ કો મિલો, તુમ્હારા હિસાબ કરને કે લિયે હુકમ દે દિયા ગયા હૈ, અબ તુમ આરામ લીજીએ. વજ્રપાત થયો તેમ ભૈયો મૂઢ જેવો સાહેબ સામે ઊભો રહ્યો. પોતાની હદમાં અકસ્માત થતો બચી ગયેલો તે વાત તેને યાદ આવી. સાહેબ એટલા માટે પોતાને બરતરફ કરે છે એ છેવટે સમજાયું. તે ગળગળો બની ગયો. સાહેબ, આજ હવે? સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો. બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો. સાહેબ, હવે ઘરડે ઘર પણ શા માટે ભવ બગાડો છો? આજ હવે મને કોણ સંઘરે? ડોસા, દીકરો છે ને? જીના, પ્લેગ. બદ્રીનાથ વધારે બોલી શક્યો નહીં. મારું ઝૂંપડુંને ઝાડવા એ જ છોકરા છે, હવે છેલ્લા બે ચાર વર્ષ ત્યાં ગાળવા દો. એ ફૂલિશ સેન્ટિમેન્ટલિસ્ટ. સાહેબે ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા. ઠીક ઠીક, એ વિશે વિચાર કરશું, જોશું, હમણાં જાઓ. પણ ભૈયો બદ્રીનાથ તો વિનાયક રાવને મળ્યા વિના ધીમે પગલે પોતાને ઝૂંપડે ગયો. જે જમીન સાથે 25 વર્ષ બાળકની જેમ તે રમ્યો, તે જમીનને હવે થોડા દિવસ માટે છોડતા એનું હૃદય ધ્રુજતું હતું. બીજે દિવસે વિનાયક રાવ ફરવા ગયો. બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો. ભૈયો ઓટલા પર જ વિનાયક રાવની રાહ જોતો હતો. કા કા હોઈલ કા? એણે વિનાયક રાવને આતુરતાથી પૂછ્યું. નહીં, તુમલા જાવ લાગેલ, દૂસરા મનુષ્યાચી નિમણૂક ઝાલી. બદ્રીનાથ ગળગળો થઈ ગયો, પણ હિંમતમાં આવીને બોલ્યો, કાલે સવારે? હા. વિનાયક રાવ તરત જ ભૈયાના પગમાં પડ્યો. અરે અરે રાવ સાહેબ, આ શું? ભૈયા દાદા, અહીંથી પર ભાર્યા કાલે મારે ઘેર આવજો, મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો. અરે રાવ સાહેબ, ભૈયો ફિક્કુ હસ્યો, એ તમારી ઉદારતા છે, પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ. વિનાયક રાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયા દાદાને બરાબર સમજાવીશું. બંને ઉઠ્યા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયક રાવને ભેટી પડ્યો. બિલાડીના 2-3 બચ્ચા તો એના વૃદ્ધ શરીર પર અટવાતા જ હતા. રાવ સાહેબ, આ તમને સોંપું છું, હં? વૃદ્ધ એટલું જ બોલી શક્યો ને બંને છૂટા પડ્યા. બીજે દિવસે સવારમાં દિવસ ન ઉગે ત્યાં તો વિનાયક રાવ આવ્યો હતો. પાણી પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી. વિનાયક રાવ ઓટલા ઉપર બેઠો, કારણ કે ભૈયો હજી બહાર આવ્યો ન હતો. અંતે થાકીને પાનીએ બારણું ખખડાવ્યું. બારણું તો ખુલ્લું જ હતું. ભૈયા દાદા, એ ભૈયા દાદા! કણબીની છોકરીનો માયાળુ સ્વર એકાંત સીમમાં સ્પષ્ટ અસર કરતો રણકી રહ્યો. ભૈયા દાદા, ચાલો ચાલો, ટીલાડી દઉં છું. પણ ભૈયા દાદાએ જવાબ આપ્યો નહીં. પાની વધારે મોટે સાદે બોલી, અને આ તમારી દિવાળીની લાપસી દાદા. હવે વિનાયક રાવ ઉઠીને ત્યાં આવ્યો. ઝૂંપડામાં અડગને અક્કડ વૃદ્ધ ભૈયા દાદા ઓઢીને નિરાંતે ઊંઘતા હતા. એના શરીરને ઘસીને બિલાડીના બચ્ચા ખેલી રહ્યા હતા, ને બકરીના બચ્ચા છેક એની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બે બે કરતા હતા. વિનાયક રાવની આંખમાં આંસુ આવ્યા ને તે અંદર ગયો. પાની દાદાના શરીરને હલાવી હસતી હતી. અબ ઘડી ભૈયા દાદા ઊભી રહેજે પકડું, કહેતા ઉઠશે એવા વિનોદની આશથી છોકરી આનંદમાં હસતી હતી. વિનાયક રાવે પાસે જઈ શરીરને હલાવ્યું ને મોટેથી બૂમપાડી, ભૈયા દાદા! ઝૂંપડીમાંથી કોઈના કાઢે માટે ભૈયા દાદા અડગ સૂતા રહ્યા. વિનાયક રાવનો સાદ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યા. તે પાની તરફ ફરીને બોલ્યો, પાની બેટા, ભૈયા દાદા બોલશે નહીં. અને માની શકાય કે ન માની શકાય, પણ એ નાની છોકરીએ ભૈયા દાદાના શરીર પાસે જે રુદન કર્યું તે હજી જ્યારે સાંભળે છે ત્યારે મારા જીવનમાં વીજળીના જેવા આંચકા લાગે છે. અનંત સમયને અગાધ આકાશ ભેદી એ સ્વર ફરી ફરી અથડાયા કરશે. ભૈયા દાદાની વાડીમાં હવે ક્યારે એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી ને કોયલ વાડને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. 20મી સદી કાવ્યમય જીવનને શું કરે? સંસ્થા, વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ, નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે.